દાદરમાં પૂજ્ય ભાઈશ્રી લાલચંદભાઈનું આધ્યાત્મિક પ્રવચન તારીખ 26/6/82 સમયસાર ગાથા 13 સડંગ પ્રવચન નંબર 26
નવસત્વના ભેદો થવા યોગ થાય છે એમ જ્ઞાનીનું જ્ઞાન બરાબર જાણે છે. અવસ્થા અનુસાર જે પરિણામ થાય છે એને બરાબર જાણે છે, થવાયો થાય છે. હું કરતા છું એમ નથી આવતું, નથી થતા એમ પણ નહીં, મારા કરવાથી થાય કે એમ પણ નહીં, અને જણાયા વગર રહી જાય એમ પણ નહીં, જણાય પણ ખરા. આ સમયસાર એટલે તો બહુ ગંભીર મોટો દરિયો સમુદ્ર છે, એટલી જેની શક્તિ હોય એટલું આમાંથી કાઢી શકે, છતાં ઓછું ને ઓછું લાગે, ઓછું લાગે. ભાવો બ્રહ્માંડ ના ભેરા છે ને, કેમ કે આજના દિવસથી અહીંયા દાદરમાં પૂજ્ય ગુરુદેવના જે ટેક થયેલા વ્યાખ્યાનો છે એ બધા ઉતરાવી સમયસારના, અને એક મશીન લેવાનું છે દાદર સંગે, અને એ બધા ઉતરાવીને એમાં પાછા સાંભળવાનો પ્રયોગ કરવો, અને સાંભળીને પોતાના આત્માનો અનુભવ જલ્દીથી ત્વરાથી કરી લેવો એ હેતુ છે. એટલે આજનો દિવસ માંગલિક છે. આ બધું જે દેખાય છે એ ગુરુદેવનો પ્રતાપ છે. આ બધું આપણે જોઈ રહ્યા છીએ જગતના જીવો તત્વર્ષિ બન્યા, અને માર્ગે ચેડા અને અભ્યાસ ચાલુ છે. એ જેને અભ્યાસ ચાલુ છે એને આત્માનો અનુભવ થાય થાયને થાય જ ન થવાનો કોઈ પ્રશ્ન નથી. એટલે આ જેટલો આપણે ઉપકાર માનીએ એટલો ગુરુદેવનો ઉપકાર ઓછો છે. એ શબ્દથી કંઈ પાર પડે એવું નથી. દેવશ્રી તો આપણી વચ્ચેથી ગયા, પણ વારસો મુકતા ગયા. 8000 વ્યાખ્યાન છે, 8000 વ્યાખ્યાનો
બહાર
પડવા મળ્યા છે, અને 5 પરમાગમ નો પુસ્તક બહાર પડશે. પણ મુંબઈ સંઘની ભાવના એવી છે કે બધા ધીમે ધીમે જેટલા વ્યાખ્યાનો છે એટલા ક્રમે ક્રમે બહાર પાડવા, ભલે 10 વર્ષ 15 વર્ષ લાગે, પણ ક્રમે ક્રમે બહાર પાડવા. પેલા 5 પરમાગમ. એટલે જેટલો આપણે ગુરુદેવનો ઉપકાર માનીએ તો ઓછો છે. આ બધું દેખાય છે એનું છે, બીજા કોઈનું કઈ નથી, બીજા કોઈનું કઈ નથી, સર્વસ્વ એનું છે. માર્ગ તદ્દન લોપ થઈ ગયો હતો, મોક્ષ નો માર્ગ બહુ લોપ, એને મોક્ષ નો માર્ગ જાહેર કર્યો. ધોરી માર્ગ કે શુદ્ધાત્માને અવલંબે જ સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ થાય છે. પરના લક્ષ્ય બિલકુલ થતું નથી, અને ભેદના લક્ષ્ય પણ સમ્યક થતું નતું. પરના લક્ષ્ય તો થાય જ નહીં, પણ પોતાના પરિણામના ભેદના લક્ષ્ય પણ અનુભવ ન થાય. પોતાના પરિણામના ભેદનું લક્ષ્ય છોડીને આત્મા અભેદનું લક્ષ્ય કરે છે ત્યારે આત્માને સાક્ષાત અનુભવ થાય છે. એ વાત આમાં તે દાખલામાં કેવી છે.
બીજા ગ્રંથ અને બીજા જે
બીજા બધા
જે ગ્રંથો છે.
સારું સારું. ખરેખર તો મને પૂછો તો એ આપણી સંપત્તિ છે, સર્વસ્વ છે આપણા માટે,
આપણી એસેટ છે.
આપણી સંપત્તિ જો હોય તો એ ટેગ છે. ટેગ છે તો ગુરુદેવ પણ છે. ટેગ છે તો ગુરુદેવ છે. જ્યારે એ સ્વીચ ઓન કરો ત્યારે ગુરુદેવ હાજર થઈ જાય, સંભળાવે આપણને. સાક્ષાત જાણે પડદો આડો હોય તો ખબર ન પડે કે આ ટેગ છે કે ગુરુદેવ બોલે છે, ખબર ન પડે. એટલું સાધન કુદરતી વર્તમાનના જીવોના ભાઈ કે એટલું રહી ગયું. અરે આ તો ગુરુદેવે જે બીજ રોપ્યું છે ને એ વડલા નું બીજ છે.
બરાબર.
આ કઈ સાધારણ બીજ નથી. વટ વૃક્ષ છે ને ફેલાતો જાય, વડલો છે ને જેમ જેમ ટાઈમ જાય એમ ફેલાતો જાય. વચ્ચે એક્શન થી એક્શન ભલે આવે પણ ફેલાયા વગર રહે નહીં. જો ગાથા 13 છે એનું મથાળું, એ પ્રમાણે શુદ્ધ નૈથી જાણવું, એટલે શુદ્ધ નૈથી આત્માને જાણવો, જાણવો એટલે અનુભવો, તેનું નામ સંવેદ દર્શન છે. અશુદ્ધ નૈનો જે વિષય નવ તત્વના ભેદો પરિણામો એને જ માત્ર કેવળ એને જ જાણવા રોકાઈ જવું તો સંવેદ દર્શન નથી થતું. કેમ કે ઈયારંગ ભયો ત્યારે નવ તત્વ તો એને જાણ્યા, પણ નવ તત્વમાંથી શુદ્ધ નૈ દ્વારા આત્મ જ્યોતિ અંદર છુપાયેલી છે એક સમય માત્ર પણ એને શુદ્ધ નહીં દ્વારા કાઢી નહીં. એ ગાથા છે કે નવ તત્વને જાણીને નવ તત્વથી ભિન્ન શુદ્ધ આત્માને અનુભવમાં લે. નવ તત્વથી કથનચિત આત્મા સહિત હોવા છતાં જે નવ તત્વના પરિણામથી રહિત છે તે શ્રદ્ધાનો વિષય છે. નવ પરિણામથી સહિત એ શ્રદ્ધાનો વિષય નથી, એ શુદ્ધ નહીંનો પણ વિષય નથી, એ અશુદ્ધ નહીં નો વિષય અથવા વ્યવહાર નહીં નો વિષય છે. એમ આમાં કેવું છે, ભૂયથેણ અભિગદા જીવા જીવા ય પુણ્ય પાપમ ચ આસૌ સંવર નિજર બંધો મોખો ય સમતમ ભૂતાર્થી જાણે જાણતા સમય દર્શન થાય છે, પણ એ શુદ્ધ નહીં નો વિષય શુદ્ધ આત્મા નવ તત્વ માં રહેલો છે, નવ તત્વ ની બહાર નથી. એ નિયમ કયો? કારણ કે તીર્થ ની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ નહીં થી કહેવામાં આવે છે એવા નવ તત્વો. શું કહ્યું? તીર્થ ની પ્રવૃત્તિ માટે અથવા વ્યવહાર નહીં થી જોવામાં આવે તો આ જે નવ તત્વ ના ભેદો છે તે વ્યવહાર નહીં થી જોવામાં આવે તો સત્યાર્થ ને ભૂતાર્થ છે. એ કઈ નવ તત્વ ના ભેદો સસલા ના પીંગડા છે એમ છે નહીં, નવે તત્વો છે. પણ એ નવ તત્વ છે એ વ્યવહાર નહીં નો વિષય છે, અને વ્યવહાર નહીં નો વિષય એ નિશ્ચય નું નિમિત્ત છે. નવ તત્વ ના જે ભેદો છે એ નિમિત્ત છે, એ ઉપાદાન નથી, એના આશ્રય સમય કશું થતું નથી. નવ તત્વો છે ખરા, પણ નવ તત્વ ની સાથે સાથે રહેલો એક શુદ્ધાત્મા અન્વય રૂપ રહેલો છે એક તત્વ. એ એક આત્મા જ ક્વચિત પુણ્ય પાપ રૂપે પરમે છે, ક્વચિત આશ્રવ બંધ રૂપે પરમે છે, ક્વચિત સંવર નિદ્રા રૂપે પરમે છે, ક્વચિત મોક્ષ રૂપે આત્મા પરમે છે. તો પણ એક પરિણામ થી સહિત હોવા છતાં, એટલે વ્યવહાર નહીં થી જોવામાં આવે તો એ પરિણામ થી આત્મા સહિત છે, પણ નિશ્ચય નહીં થી જોવામાં આવે તો એ પરિણામો થી જે રહિત છે શુદ્ધાત્મા તેનું અવલંબન લેતા સમ્યક દર્શન થાય છે. એટલે કે નવ તત્વ નો મારામાં અભાવ છે એવું નવ તત્વ નું અભાવ રૂપે જ્ઞાન થાય છે. નવ તત્વ નું જ્ઞાન થાય છે, પણ કેવી રીતે થાય છે? કે નવ તત્વ થી ભિન્ન મારો શુદ્ધાત્મા છે, ત્યાં શુદ્ધાત્મા ને અવલંબન માં લીધો, ત્યાં એમ જણાવ્યું કે આ નવ તત્વ અભૂતાર છે, મારા સ્વભાવમાં એનો અભાવ છે. સ્વભાવમાં અભાવ છે એવું જ્ઞાન થઈ જાય છે. જ્ઞાન નવ તત્વ નું લક્ષણ અને શુદ્ધાત્મા નું લક્ષ આવ્યું જયારે અનુભવ થયો, ત્યારે અનુભવ જ્ઞાન માં એમ જણાવ્યું કે હું નવ તત્વ થી ભિન્ન છું, નવ તત્વ થી હું રહી છું એમ જાણવામાં આવી જાય છે. તેને સમ્યક દર્શન કહેવામાં. અનાદિ કાળથી જીવની ભૂલ હોય તો આ એક છે કે પરિણામથી ભગવાન આત્મા નિશ્ચય નહીં, શુદ્ધ નહીં, પરમાર્થ નહીં, રહિત હોવા છતાં પણ એને અનાદિ કાળથી પરિણામથી હું સહિત છું એમ માની બેઠો છે. હવે જયારે પરિણામથી સહિત માને છે એટલે પરિણામમાં મમતા થયા વિના રહેતી નથી, અને પરિણામમાં કર્તા બુદ્ધિ થયા વિના રહેતી નથી, અને પરિણામમાં ભોગતા બુદ્ધિ થયા વિના પણ રહેતી નથી. શું કહ્યું? હરિને જયારે દેહથી હું સહિત છું એમ જે જીવ માને એને દેહમાં મમત્વ ભાવ થયા વિના રહેતો નથી. દેહ થી હું સહિત છું તો એ દેહ મારો છે, દેહમાં મમતા થયા વિના રહે, પણ દેહ થી હું જળ એવો આ દેહ એનાથી ભિન્ન ચૈતન્ય મૂર્તિ મારો આત્મા જ્ઞાયક છે. તો જેને પોતાથી ભિન્ન માને એમાં એને મમતા થાય જ નહીં. આ તો દ્રષ્ટાંત છે. હજી તો વાત તો જીણી કેવી છે, પરિણામમાં મમતા છોડાવવી છે, પર્યાય દ્રષ્ટિ છોડાવવી છે. દેહથી આત્મા નિશ્ચય નહીં ભિન્ન છે, અને વ્યવહાર ને જોવામાં આવે તો દેહથી આત્મા ભિન્ન છે એવા નૈવિક્ષાના બે પ્રકારના કથનથી જોઈને પછી પોતાનું પ્રયોજન સિદ્ધ કરવા માટે, દેહમાં મમતા છોડવા માટે, દેહ પ્રત્યે મોહ છોડવા માટે દેહથી મારો આત્મા ત્રણે કાળ ભિન્ન છે. દેહ ને આત્મા એક નથી, દેહ ને આત્મા એક નથી, તો બે થયા ને, તો બે થયા, તો બે થયા. દેહ મારો નથી, દેહ મારો નથી ક્યારે? કે દેહ થી હું ભિન્ન છું તો મારો તો જ્ઞાન છે, દેહ મારો નહીં. મારો તો જ્ઞાન છે, દેહ મારો નહીં. તો દેહ ને આત્મા થી જયારે ભેદ જ્ઞાન દ્વારા ભિન્ન જાણે છે, જયારે ભિન્ન જાણે છે ત્યારે એના પ્રત્યે મોહ ને મમતા તૂટી જાય. એમ હવે આપણે અંદર માં લેવું છે. અહીંયા તો સૂક્ષ્મ વાત લેવી છે. 45 વર્ષ થઈ ગયા છે ને ગુરુદેવ, 45 વર્ષ થી સંભળાયું ને, એટલે હવે બધા સૂક્ષ્મ બોધના રચિત થઈ ગયા છે. આ તો દેહ નો દાખલો આપ્યો. જેમ દેહ થી આત્મા ભિન્ન છે એમ નવ તત્વ ના જે પરિણામ છે જીવ ના પરિણામ છે, પણ છતાં એ જીવ નથી, તેથી એ પરિણામ થી આત્મા ભિન્ન છે. હવે પરિણામ થી હું ભિન્ન છું તો પરિણામ પ્રત્યે એને મમતા છૂટી જાય, એનું જ્ઞાન રહી જાય છે, મમત્વ રહીતું જ્ઞાન. જ્ઞાન ન છૂટે, મમતા છૂટી, દેહ પ્રત્યે મમતા છૂટી, પણ દેહ નું જ્ઞાન છૂટે? દેહ છે એમ તો જાણે છે જ્ઞાન કે દેહ છે, પણ દેહ મારો છે એમ જે માનતો હતો એ માન્યતા છૂટી ગઈ, દેહ રહી ગયો, દેહ પ્રત્યેની મમતા ગઈ, દેહ સંયોગ રૂપે છે એવું જ્ઞાન રહી ગયું, સ્વભાવ નું જ્ઞાન થતા સંયોગ નું જ્ઞાન પણ થઈ ગયું, પણ મમતા ગઈ, મોહ ગયો, સંસાર છૂટી ગયો. હવે એવી રીતે જે નવ પ્રકારના પરિણામ છે એ વ્યવહાર ને થી જોવામાં આવે તો નવ ભેદો છે ખરા, નિમિત્ત રૂપે છે એ ઉપાદાન રૂપે નથી, એ સંયોગ રૂપે છે સ્વભાવ રૂપે નથી. નવ ના ભેદો વિભાવ ભાવ છે પણ સ્વભાવ ભાવ નથી, એ નવ તત્વ ના ભેદો નાશવાન છે પણ અવિનાશી નથી, એ નવ તત્વ ના ભેદો કર્મ સાપેક્ષ છે પણ નિરપેક્ષ તત્વ નથી. એ વાત અહીંયા ઊંડાણ થી જરા આચાર્ય ભગવાન કહેવા માંગે છે, આમાં બધું લખેલું છે. કારણ કે તીર્થની એટલે વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે, એટલે વ્યવહાર નીતિ જોવામાં આવે તો અભૂતાર્થ નીતિ કહેવામાં આવે છે, એક એક શબ્દની કિંમત છે. અભૂતાર્થ નીતિ આ કહેવામાં આવે છે એટલે કે જે આત્માના સ્વભાવમાં નથી છતાં આત્માની સાથે એનો સંયોગ સંબંધ દેખીને એ આત્માના પરિણામ છે એમ પણ કહેવામાં આવે છે. અભૂતાર્થ નહીં એટલે આત્માના સ્વભાવમાં તો એનો અભાવ છે છતાં પરિણામમાં એ ભેદો છે, પરિણામમાં ભેદો છે. તો કહે છે કે અભૂતાર્થ નહીં કહેવામાં આવે છે એવા આ નવ તત્વો જેમના લક્ષણ જીવ, જો નવ તત્વનું જ્ઞાન કરાવીને પછી નવ માંથી એકનું જ્ઞાન કરાવવું છે, કેવળ નવ તત્વનું જ્ઞાન કરવાથી સંતોષ પામવા જેવું નથી. નવ ને તો જાણે અનંતવા, અને આત્મા એક રૂપ હોવા છતાં આત્મા નવ રૂપે ભાસે છે, એ અજ્ઞાન છે. આત્મા અનાદિ અનંત એક રૂપે હોવા છતાં એ એક નો બે થતો નથી, તો એક નો નવ રૂપે ક્યાં થાય? એક નો બે થાય? દાદા કુક ને પડે, પ્રાણભાઈ ને મોકલે કે ભાઈ એને સમજાવો, તો પ્રાણભાઈ માંથી આવે કે ભાઈ આ એક નો બે થતો નથી. એમાં ભગવાન આત્મા ટંકો ઉત્કીર્ણ એક અને શુદ્ધનાદિ અનંત વસ્તુ છે, એ એકનો બે થતો નથી, તો બે ન થાય તો નવ ક્યાંથી થાય? સોનું છે એના ક્રમે ક્રમે નવ ઘાટ થાય છે, સોનાના ક્રમે ક્રમે નવ ઘાટ થાય છે, તો પણ સોનું એ નવ પરિણામ રૂપે થતું જોવામાં આવતું નથી. કેમ કે જો એ પરિણામ મયને પરિણામ રૂપે થઈ જાય તો પરિણામના નાશે સોનાનો નાશ થઈ જાય, પણ સોનું તો અન્વય રૂપે ધ્રુવ એવું ને એવું રહે છે, ઘાટ બદલે છે, સોનું બદલતું નથી. ઘાટ બદલે છે સોનું બદલતું નથી. આત્મા સંસાર અવસ્થામાં હોવા છતાં સંસાર રૂપ થતો નથી, આત્મા મોક્ષ પર્યાય પરિણમે તો પણ મોક્ષ પર્યાય રૂપે આત્મા થતો, એનાથી જુદો ને જુદો રહેલો છે. એને એક વાર દ્રષ્ટિમાં લે, પર્યાય થી રહીત ભગવાન આત્મા જે શુદ્ધ નહીં નો વિષય છે, શુદ્ધ નહીં નો વિષય પ્રમત અપ્રમત થી રહીત છે, શુદ્ધ નહીં નો વિષય નવ તત્વ ના ભેદ થી રહીત છે, શુદ્ધ નહીં નો વિષય ચાર પ્રકારના વિભાવ ભાવ એનાથી રહીત છે. રહીત છે એમ જો હું શ્રદ્ધા કરીશ તો એને એકાંત થઈ જશે એવો ભય લાગે છે, માટે આપણે તો અનેકાંત ને વળવો, અનેકાંત ના લોભ માં રહી જાય છે જીવ, અનેકાંત થતું નથી, લોભ છે અનેકાંત નો, વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, એ પ્રમાણ થી દ્રવ્ય સ્વરૂપ હતું, એ પણ એ કઈ ઉપાદેય નથી. એમાં પર્યાય ને ગૌણ કરી પર્યાય નું લક્ષ છોડીને દ્રવ્ય સામાન્ય નો આશ્રય કરતા સમય દર્શન થાય છે ત્યારે એ જીવને પર્યાય નું જ્ઞાન પણ થઈ જાય છે. દ્રવ્ય ના જ્ઞાન સાથે પર્યાય નું જ્ઞાન થાય થાય ને થાય. પણ પર્યાય ના જ્ઞાન કરવા માટે પુરુષાર્થ કરવો પડતો નથી, દ્રવ્ય સ્વભાવ ના જ્ઞાન કરવા માટે અનંતો પુરુષાર્થ જોઈએ છે.
બરાબર.
અભૂતાર્થ નહીં થી કહેવામાં આવે છે એવા નવ તત્વો જેમના લક્ષણ જીવ. જીવ એટલે દસ પ્રકારના પ્રાણથી જીવ જીવે એનું નામ જીવ છે. એ જીવમાં જીવ છુપાયેલો છે. દસ પ્રકારના પ્રાણથી જીવ જીવે છે વર્તમાનમાં. સંગની પંચ ઇન્દ્રિય હોય એને દસ પ્રકારના પ્રાણ હોય. પાંચ ઇન્દ્રિય પ્રાણ ઉઘાડ, મન બળ, વચન બળ ને કાય બળ, એ વીર્યનો શ્વાસોશ્વાસ ને આયુ, એમ દસ પ્રકારના વ્યવહારિક પ્રાણ થી જગત ના જીવો જીવે છે. તો પણ એ દસ પ્રકારના પ્રાણ થી ભિન્ન અંદર ચૈતન્ય પ્રાણ શક્તિ રૂપે શુદ્ધ જીવત્વ શક્તિ બિરાજમાન છે આત્મા, તે ઉપાદેય છે. દસ પ્રકારના પ્રાણ એ ઉપાદેય નથી, જ્ઞેય છે પણ ધ્યેય નથી. પછી અજીવ. અજીવ નું જે જ્ઞાન થાય એને ઉપચાર ઘટનારૂપ જ્ઞાન કહેવામાં આવે છે. એ જે અજીવને જાણનારી જ્ઞાનની પર્યાય છે એ પોતે અજીવ છે. અજીવનું જ્ઞાન જે છું એ જ્ઞાનની જે પર્યાય છે એમાં નિમિત્ત અજીવ છે. આ અજીવનું જ્ઞાન થયું એમ અજીવના સંબંધે થતું જે જ્ઞાન એને ઉપચાર ઘટનારૂપ જ્ઞાન એ જીવના પરિણામ છે. અજીવ તો નિમિત્ત માત્ર છે. અજીવ તો અજીવ છે, જીવના પરિણામ નથી. પણ અજીવ આ અજીવ છે એવું જે જ્ઞાનનો પર્યાય છો એ જીવના પરિણામ છે. જેમ દસ પ્રકારના પ્રાણ એ જીવના પરિણામ છે એમ આ અજીવનું જ્ઞાન એ જીવના પરિણામ છે. બે, ત્રીજું પુણ્ય અને પાપ. ભાવ પુણ્ય થાય છે અને ભાવ પાપ પણ જીવમાં પર્યાયમાં પરાશ્રિતે થાય છે. અને આશ્રવ બે મળીને આશ્રવ અથવા કર્મના આવાગમમાં નિમિત્ત થાય એવા વિકૃત ભાવને ભગવાન આશ્રવ કહે છે. સંવર્ત આશ્રવનો નિરોધ મિથ્યાત્વનો અભાવ તેને સમ્યક દર્શન થાય તેને સંવર્તત્વ કહેવામાં આવે છે. નિર્જરા શુદ્ધિની વૃત્તિને નિર્જરા કહેવામાં આવે છે અથવા આનંદની વૃત્તિને નિર્જરા કહેવામાં. સંવર એટલે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ તેને સંવર કહેવાય. શુદ્ધતાની પ્રાપ્તિ એનું નામ સંવર અને શુદ્ધિની વૃદ્ધિ એનું નામ નિર્જરા. ત્યારે અશુદ્ધિની હાનિ અને દ્રવ્ય કર્મની પણ નિર્જરા થઈ જાય છે. ત્રણ પ્રકારે નિર્જરા છે. બંધ રાગ જ્ઞાન ઉપયોગમાં જણાતા કે રાગ અને ઉપયોગ ભીન હોવા છતાં એનું એકત્વ ભાગવું તેને ભાવબંધ કહેવામાં આવે છે. જે ઉપયોગમાં જ્ઞાયક ભગવાન આત્મા જણાઈ રહ્યો છે એને નહીં ગ્રહણ કરતા જે રાગ જ્ઞાનમાં જણાય છે એને ગ્રહણ કરી લે છે કે હું રાગી છું, એનું નામ ભાવબંધ છે. રાગના યોગને પરમાત્મા ભાવબંધ કહે છે. જ્ઞેયના યોગને ભગવાન ભાવબંધ કહે છે. જ્ઞેયની સાથે એકત્વ બુદ્ધિ થવી તેને ભાવબંધ કહે છે. રાગ છે તે જ્ઞેય છે, જ્ઞાન નથી. એ રાગ જ્ઞાન ઉપયોગમાં જણાતા જાણે હું રાગી, ક્રોધ જણાયતા હું ક્રોધી, હું જ્ઞાનમય છું ચુકાઈ જાય છે અને હું રાગમય છું એમ એને ભ્રાંતિ થાય છે. છતાં એ રાગમય થવું તો અશક્ય છે. આત્માનું રાગમય થવું અશક્ય છે. જો આત્મા રાગમય થઈ જાય તો આત્મા જળ થઈ જાય. ઉપયોગથી જેમ આત્મા અનન્ય છે એમ જળ રાગથી જો અનન્ય હોય તો આત્મા જળ બની જાય. માટે જળ તો બનતો નથી. માટે રાગ રૂપે થવું અશક્ય છે. પણ હું થઈ ગયો એમ એને ભ્રાંતિ થાય. દેહમય થતો નથી આત્મા. દેહમય થાય છતાં એને ભ્રાંતિ શું છે કે હું મનુષ્ય થઈ ગયો, હું સ્ત્રી, હું પુરુષ, એમ એને ભ્રાંતિ થઈ ગઈ. એમ અંદરમાં રાજાજીની વૃત્તિનું ઉત્થાન દેખીને જાણે હું રાગી થઈ ગયો એમ એને અનાદિકાળ ની ભ્રાંતિ ભેદ જ્ઞાન નો અભાવ હોવાને કારણે ભ્રાંતિ થઈ, તો રાગ ની એકતા બુદ્ધિ થવી તેને ભાવમન કહેવામાં, રાગ નો યોગ તેને ભાવમન કહેવામાં આવે છે, અને ભગવાન આત્મા નો યોગ તેને મોક્ષ કહેવામાં આવે છે. આત્મામાં જોવાણ ઉપયોગ નું થાય તેને મોક્ષ માર્ગ કહેવામાં આવે, અને એ ઉપયોગ રાગ જણાતા રાગ ની સાથે એકત્વ બુદ્ધિ થાય, રાગ ના યોગ ને ભાવબંધ માં એક પાઠ છે, બંધ અધિકાર માં રાગ ના યોગ ને પરમાત્મા બંધ કહે છે. અને મોક્ષ, મોક્ષ એટલે આત્યંતિક દુઃખ નો અભાવ, નાસ્તિથી અથવા પૂર્ણ આનંદ ની પ્રાપ્તિ તેને ભગવાન મોક્ષ તત્વ કહે છે. તે વખતે આઠ કર્મ નો અભાવ સંયોગ રૂપે અભાવ થઈ જાય છે, તેને પણ મોક્ષ કહેવામાં, ભાવ મોક્ષ અને દ્રવ્ય મોક્ષ એવી મોક્ષ ની જે પર્યાય પ્રગટ થાય. આ નવે પદાર્થો નવે તત્વો વ્યવહાર નહીં નો વિષય છે, એ આશ્રય કરવા યોગ્ય નથી, જાણવા યોગ છે પણ અવલંબન કરવા યોગ નથી, શ્રદ્ધા નો વિષય નથી. તેમનામાં એક પણ પ્રગટ કરનાર, હવે મૂળ વાત શરૂ થઈ કે નવ તત્વો છે ખરા, કેવી રીતે દ્રષ્ટાંતે લઈએ એટલે ખ્યાલ આવે કે એક અંધ પાષાણ થાય અને એક સુવર્ણ પાષાણ, જે સોનાની ખાણમાંથી નીકળે એને સુવર્ણ પાષાણ કહેવાય. પાષાણમાં સુવર્ણના કણો છે, પણ આ બજારમાં બહાર જે પતરા છે એ અંધ પાષાણ કહેવાય, એમાંથી સુવર્ણ નીકળી શકે નહીં. એમ આ જે નવ તત્વો છે એ સુવર્ણ પાષાણના સ્થાને છે, સુવર્ણ નથી, ધ્યાન રાખજો. સુવર્ણ પાષાણના સ્થાને છે નવ તત્વના ભેદો, અભૂતાર્થને કહેવામાં આવે, વ્યવહારને કહેવામાં આવે છે તે, ને નવ તત્વો એ સુવર્ણ પાષાણના સ્થાને છે, પણ સુવર્ણ પાષાણ હોવાથી એમાં સુવર્ણ રહેલું છે, એમાં છે, નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ છે, કાઢવાની છે એને. જેમ સુવર્ણ પાષાણને શોધીને સુવર્ણ ખેંચી લે ગ્રહી લે અને એ જે મેલ થાય એને હે કહેવાય, એમ નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ શુદ્ધ નહીં વળે, સ્વભાવની સન્મુખ થઈને ભગવાન આત્માનું અવલંબન લીધું, ત્યાં નવ તત્વ પ્રત્યે ઉપેક્ષા થઈ ગઈ અથવા તેને હે કહેવામાં આવે. દ્રષ્ટિમાંથી નવ તત્વના ભેદ ત્યાં છે, દ્રષ્ટિમાં શુદ્ધ આત્મા ગ્રાહ્ય છે, શુદ્ધ આત્મા ગ્રાહ્ય છે અને નવ તત્વના ભેદો ત્યાં જ છે. નવ તત્વ ને શુદ્ધ આત્મા વચ્ચે ભેદ જ્ઞાન છે, નવ તત્વો નાશવાન છે, કર્મ સાપેક્ષ છે, એક એક સમયની પર્યાય છે અને ભગવાન આત્મા નિરપેક્ષ અવિનાશી અનાદિ અનંત છે. નવ તત્વના ભેદોમાં પારણામી ભાવનું લક્ષણ નથી, મારામાં જે લક્ષણ છે એ લક્ષણ મને નવ તત્વના ભેદમાં ક્યાંય દેખાતું નથી, લક્ષણ ભેદે ભેદ છે તેથી મારી જીત નથી, મમતા છોડું છું, પરિણામ નથી છૂટતા, પરિણામ પ્રત્યે મમતા છૂટે છે. પરિણામને કોણ છોડે, પરિણામને ઉપજાવે તો પરિણામને છોડે ને, ઉપજાવતો નથી માટે એને છોડતો પણ નથી, પણ પરિણામ માંથી આત્મબુદ્ધિ છૂટી જાય છે. જ્યારે આત્મબુદ્ધિ છૂટે છે કે શુદ્ધ આત્મા ચિદાનંદ આત્મા કે હું છું, એમ અંતરદૃષ્ટિથી ધ્યાનમાં અનુભવ થયો, ત્યારે અહમ પણ જ્ઞાનમાં આવ્યું, ત્યારે એ પરિણામ પ્રત્યેની મમતા છૂટી જાય છે, પરિણામનો જાણનાર રહી જાય છે. મમતા છૂટે માટે કરતા બુદ્ધિ ગઈ, કરતા બુદ્ધિ ગઈ માટે ભોગતા બુદ્ધિ પણ જાય છે, પરિણામનો જ્ઞાતા થાય પણ ક્યારે, કે પરિણામ માંથી નવ પરિણામ માંથી અપરિણામી ને જુદો કાઢે, સક્રિય માંથી નિષ્ક્રિય જુદો કાઢે, વ્યવહાર નિના વિષય માંથી શુદ્ધ નિનો વિષય એ ભૂતાર્થ આત્મા કાઢે, બહાર અનુભવ કરે એનું જ્ઞાન જાયું છું, તો નવ ભેદ ને થવાયોગ થાય છે એમ જાણે છે. હું કરું છું એમ જાણવામાં આવતું નથી. સોમવારે હતો મિથ્યા દ્રષ્ટિ, મંગળવારે હવારે થયું સમ્યક દર્શન, હવે સોમવારે કાપડ માર્કેટમાં જતો હતો, ને સોમવારે એ સ્નાન ખાવું પીવું પહેરવું ઓઢવું બધી ક્રિયા સોમવારે ચાલુ હતી. મિથ્યા અવસ્થામાં ક્રિયા હતી, જોજો દેહ મન વાણી ની ક્રિયા થતી હતી. એને સોમવારે હું એનો કરતા જ એમ માનતો હતો. જે આહાર ની ઈચ્છા થતી હતી એ ઈચ્છા મારી ને હું એનો ભોગતા એમ સોમવારે થતું હતું. હવે જ્યાં મંગળવાર થયો ને કરતા બુદ્ધિ છૂટી ને જ્ઞાતા થયો ને જ્ઞાતા રૂપે પ્રણમન થયું તો મંગળવારે પાછું દુકાન જવાનું બંધ ન કર્યું. દુકાને ગયો કા પણ સંભે દર્શન થયું પછી હવે દુકાન જવાની શું જરૂર? અરે ભાઈ, એક ક્રિયા દેહ મન વાણી ની થયા કરે છે, એનો માલિક આત્મા ક્યાં છે કે એ ક્રિયાને રોકે? અને આહાર ને પાણી ની ઈચ્છા ઉત્પન્ન થાય છે એનો ઉત્પાદક ક્યાં છે કે એને રોકે? હવા યોગ થાય છે એને જાણે છે. સોમવારે હવા યોગ થતો હતો એનો માલિક અને કરતા બનતો હતો, એના પ્રત્યે મમતા રાખતો હતો પરિણામ પ્રત્યે. મંગળવારે પરિણામ રહી ગયા પણ પરિણામ પ્રત્યે મમતા જુદી
ગઈ. બહુ સુંદર.
એ પરિણામ છૂટ્યા, મમતા ના પરિણામ ગયા, અસ્થિરતા ના પરિણામ રહ્યા, પણ પરિણામ પ્રત્યે મમતો ભાવ રહ્યો નહીં. મમતા ગઈ, મિથ્યા તો ગયું, સમ્યક દર્શન થયું, એની સાથે જ્ઞાન થાય છે એમ જાણે છે કે થવા યોગ પરિણામ થાય છે. અરે પૂર્વે આ પરિણામ નો હું કરતા હતો એ મારી માન્યતા મિથ્યા હતી એમ જાણીને પ્રતિક્રમણ કરે છે. વર્તમાનમાં પરિણામ થાય છે એનો હું જ્ઞાતા છું કરતા નથી એમ જાણીને આલોચના થાય છે. અને ભાવિ થોડો કા મોક્ષ જવાને વાર છે તો પરિણામ થશે, પણ એ પરિણામ નો હું કરતા બનીશ એમ બિલકુલ ભાવમાં આવતું નથી. વર્તમાનમાં એમાં ત્યાગ ઉધી આવે છે. પરિણામ તો થયા કરે છે, આ હા હા, પરિણામ પ્રત્યે મમતા છૂટે છે એટલો સમ્યક દર્શન થતા ફેર પડે. પછી જયારે ઠરે, જયારે ઠરે ત્યારે પરિણામ જે અસ્થિરતા ના રાગ થાય એનો પણ ભાવ થઈને પરિપૂર્ણ પરમાત્મ દશા પ્રગટ થાય છે. કહેવાનો આશય એ છે કે ક્રિયા છે, ક્રિયા થયા કરે છે, પણ ક્રિયાનું કર્તૃત્વ છૂટી જાય છે.
બહુ સુંદર.
સોમવારે ક્રિયા તો થવા કાળે થતી હતી, પણ માનતો હતો કે મેં કરી. ભાષા તો સોમવારે નીકળતી હતી, ભાષા તો સોમવારે નીકળતી હતી, માનતો હતો કે ભાષા નો કરનાર હું છું. મંગળવારે ભાષા તો નીકળી, મૌન ન થયો, પણ ભાષા નો હું કરનાર નથી. આ એમ પર પદાર્થ ને પર પદાર્થ ના સંબંધી થતા ભાવો એનો માત્ર જ્ઞાતા રહી જાય છે. ખરેખર તો જે મરિયન ભગવાન જ્ઞાતા છે ને એમ સમ્યક દ્રષ્ટિ જ્ઞાતા છે.
સમ્યક દર્શન નો પુરુષાર્થ કર્યો કે નહીં?
જેને પર્યાય પ્રત્યેનું લક્ષ સર્વથા છૂટીને દ્રવ્ય ઉપર લક્ષ આવે છે ત્યારે સમ્યક દર્શન સહજ થાય છે. સહજ થાય છે સમ્યક દર્શન પરણે છે, તેથી તેને ઉપચાર માત્ર થી કરતા પણ કહેવામાં આવે છે. પ્રતિકાર ઉપચાર માત્ર શબ્દ વાપર્યો છે. સમ્યક દર્શનાન ચારિત્ર ના પરિણામે પરણે છે તો પરણે તેને કરતા કહેવામાં આવે, અને પરિણામ ને ભેદ અપેક્ષા એ કર્મ કહેવામાં આવે. અભેદ અપેક્ષા એ તો આત્મા જ કરતા, આત્મા કર્મ છે. કરવાથી ઉપાડ બધી નાયક જેવો સ્વભાવ કરતા નાયક છે એને જ્યાં લક્ષમાં લીધો ત્યાં સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામ પ્રગટ થઈ ગયા, સહજ છે. પછી એમ કહેવાય કે આ પુરુષાર્થ કર્યો. ઉપદેશના વાક્ય જુદા ને સિદ્ધાંતના સિદ્ધાંત બોધ જુદો અને ઉપદેશ બોધ
જુદો
જુદો છે. હવે તેમનામાં નવ તત્વનું જ્ઞાન કર્યું. નવ તત્વો ભિન્ન ભિન્ન છે, સર્વજ્ઞ ભગવાને કહ્યા છે. નવ પ્રકારના પરિણામ છે, એ કઈ સસલાના સિંગડા છે, સર્વથા અવસ્તુ છે એમ નથી. એ નવ તત્વનું જ્ઞાન કરીને હવે તેમનામાં એમ કહ્યું ને તેમનામાં એમાં જ આત્મા રહેલો છે, પરિણામોની મધ્યમાં આત્મા રહેલો છે, પર્યાય રૂપ વિશેષોમાં સામાન્ય રહેલું છે, પર્યાય રૂપ વિશેષોમાં સામાન્ય રહેલું છે, એ સામાન્ય વિશેષની બહાર નથી, તેમ વિશેષ રૂપ પણ નથી, વિશેષની બહાર પણ નહીં અને વિશેષ રૂપ પણ નહીં, વિશેષમાં હોવા છતાં પણ સામાન્ય તો સામાન્ય પડે રહેલું છે, સામાન્ય વિશેષ રૂપે થતો નથી. આ બધા વિશેષો છે, નવ ભેદો વિશેષો, પર્યાય રૂપ વિશેષો, અદ્વિતીય ચક્ષુ આવે છે, પર્યાય રૂપ વિશેષોમાં સામાન્ય રહેલું છે. એ પાણીમાં ઘી નથી, દૂધમાં ઘી છે, પણ એ દૂધ લઈને મહેમાન આવે ત્યારે લાડવા નતા, એને મેળવવું પડે, એને દહીં થાય પછી ઓલવું પડે, માખણ થાય ને પછી ઘી થાય પછી લાડવા થાય, એમ નવ તત્વ એ દૂધ ના સ્થાને છે પણ એના લાડવા નતા. નવ તત્વ માંથી શુદ્ધ નહીં દ્વારા એ નવ તત્વ ના ભેદ ને ગૌણ કરીને અથવા નવ તત્વ પર્યાય રૂપ હોવા છતાં મારા સ્વભાવમાં એનો ત્રિકાળ ભાવ છે એવો પર્યાયના પર્યાયનો નિષેધ કરતા નિશ્ચય ની પ્રગટ થઈ જાય છે. આ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે, મારો કહેલો વ્યવહાર એનો તું નિષેધ કરજે તો તને નિશ્ચયની પ્રાપ્તિ થશે. નિશ્ચયની પ્રાપ્તિ થવા છતાં પર્યાયોનું જ્ઞાન થશે, થશે ને થશે, ગભરાવાની જરૂર નથી. દ્રવ્યનો તો જ્ઞાન કરી લઉં પણ પછી પર્યાયનું જ્ઞાન થશે કે નહીં, અરે પ્રશ્ન નથી. તને આનંદ આવશે તે સમયે તને આનંદ જણાશે, કોઈને પૂછવાની જરૂર નથી. આનંદ જ્ઞાન થાય કે નહીં થયું, પણ કેને થાય કે આનંદ મૂર્તિ ઉપાદે પણે લક્ષમાં ગયે ત્યારે આનંદ ની પર્યાય નું યથાર્થ બે પ્રકારે જ્ઞાન, દ્રવ્યના જ્ઞાન વિના પર્યાય નું જ્ઞાન પણ મિથ્યા છે. તેમનામાં એક પણ પ્રગટ કરનાર, નવ નવમાં એક પણ, નવ નવમાં એક પણ, કે નવ ને નવ ને આમ અભેદ કરતા એક પણ થાય કે ના, નવ ને અભેદ કરવાના નથી, પ્રત્યેક પરિણામની સાથે સાથે ઉપજતા પરિણામની સાથે સાથે ધ્રુવત્વ રહેલું છે, પ્રત્યેક ઉત્પાદવેની સાથે સાથે ધારાવાહી ધ્રુવતત્વ સળગ રહેલું છે. એ ઉત્પાદવેને ગમ કર, એનું લક્ષ છોડી દે, અથવા મારા સ્વભાવમાં એનો ત્રિકાળ ભાવ છે એવો નિષેધ કર. જે મારા સ્વભાવમાં નથી પરિણામ માટે હું પરિણામ પ્રત્યે મમતા છોડું છું, લક્ષ છોડું છું, આશ્રય છોડું છું, અને જે પરિણામની સાથે અન્વયરૂપ રહેલો ધ્રુવ પરમાત્મા એનું હું ધ્યાન કરું છું, ત્યારે ધ્રુવ પરમાત્માના દર્શન થાય છે, અનુભવ થાય છે, ત્યારે એને નવ તત્વનું પણ જ્ઞાન, પર્યાયનું દ્રવ્યના જ્ઞાન સાથે પર્યાયનું જ્ઞાન થાય, થાય ને થાય. તમે કે કાન કરો કને કાન તેમનામાં એક પણ પ્રગટ કરનાર. હવે પ્રગટ કોણ કરે એક પણ? નવ ને પ્રગટ કરનાર વ્યવહાર નહીં અને એક ને પ્રગટ કરનાર નિશ્ચય નહીં. નવને પ્રસિદ્ધ કરનાર વ્યવહાર નહીં અને એકને પ્રસિદ્ધ કરનાર નિશ્ચય નહીં. હવે જે નવને પ્રગટ કરનાર વ્યવહાર નહીં કે છે, એ વ્યવહાર નહીં દ્વારા નવની પ્રસિદ્ધિ કર્યા કરે, અનંત કાળ વિશે પણ આત્મદર્શન નહીં થાય. એને વ્યવહાર નહીં થી એક પ્રતિપક્ષ ભગવાને નિશ્ચય નહીં પણ કહી છે કે એટલી વ્યવહાર નહીં કહી છે. બે નયો ભગવાને કહ્યા છે, એક નિષેધ કરવા માટે, જ્ઞાન કરવા માટે નહીં, દીખી જરા વાત કરવી પડે એવી છે. વ્યવહાર નહીં સગળો એ ઉતાર છે, એને કહ્યું છે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. જેણે વ્યવહાર કહ્યો એ જેમ કે છે કે અમારો કહેલો વ્યવહાર એનો તું નિષેધ કરજે તો નિશ્ચયની પ્રાપ્તિ તને થશે. હવે વ્યવહાર નો નિષેધ શા માટે કરવો? વ્યવહાર ઉતારનો સત્યાર 11 મી ગાથામાં કહ્યું, પણ અહીંયા એનું કારણ ના આપ્યું, કારણ 56 મી ગાથામાં આપ્યું. વ્યવહાર નહીં નો નિષેધ કરવાનું કારણ શું? કે વ્યવહાર નહીં બીજાના ભાવ નહીં બીજાનો કહે છે. જો વાંચી લઈએ આપણે પછી ઘેરજી ની ટાઈમ ન મળે વેપારી ને અહીંયા જ પાકું લેશન. જો 56 ગાતા ગાડો પ્રાણભાઈ આ બધું આમાં લખેલું છે. અહી વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી, કેમ કે પર્યાય પરાશ્રિત ન લખતા પર્યાય આશ્રિત કેમ કર્યું? પર્યાય આશ્રિત કેમ કર્યું? કેમ કે વ્યવહાર બે પ્રકારના છે, પરાશ્રિત વ્યવહાર અસદભૂત વ્યવહાર નો વિષય છે, અને ભેદ નો વ્યવહાર ભેદ આશ્રિત વ્યવહાર એ પર્યાય આશ્રિત છે, એ સદભૂત વ્યવહાર છે. પર્યાય આશ્રિત હોવાથી સફેદ રૂનું બનેલું વસ્ત્ર, સફેદ રૂ એનું બનેલું વસ્ત્ર, સફેદ રૂનું બનેલું વસ્ત્ર સફેદ હોય કે લાલ હોય? સફેદ હોય બરાબર છે. હવે આગળ સફેદ રૂનું બનેલું વસ્ત્ર જે કસુબા વડે રંગાયેલું છે, પરનો યોગ થયો, વિસંવાદ ખડો થઈ ગયો, સફેદ ભાવ નો તિરોભૂત થઈ ગયો, ભાવ દેખાતો નથી, ઢંકાઈ ગયો, કસુબા વડે રંગાયેલું છે એવા વસ્ત્રના ઔપાધિક ભાવ લાલ રંગની જેમ, લાલ રંગ છે એ કપડાનો ઔપાધિક ભાવ છે, એ સ્વભાવ ભાવ નથી. સફેદ પણ એ સ્વભાવ ભાવ અને કપડું રાતું એનો ઔપાધિક ભાવ છે. ની જેમ ઉદગલના સંયોગ વશે, તો દ્રષ્ટાંત પૂરો થયો, એમ ઉદગલના સંયોગના વશે સંયોગને વશ પ્રવૃત્તિ થાય છે. સંયોગને વશ આત્મા વશ થતો નથી, હો ઉદગલના વશ આત્મા નથી થતો, આત્મા તો નિરાલંબી છે, પણ હું નિરાલંબી છું એવી દ્રષ્ટિ નથી, એવા અજ્ઞાની જીવને પરિણતિ પરમોક્ષમ કરવા જાય છે. તો પૂતગલના સંયોગ વશે અનાદિકાળથી જેનો બંધ પર્યાય પ્રસિદ્ધ છે એવા જીવના ઔપાધિક ભાવને અવલંબીને પ્રવર્તો થવો. વર્ણાદી બધા ભાવો વર્ણાદીથી માનીને ગુણસ્થાન પર્યંત બધા ભાવો કે ઔપાધિક ભાવો છે. 14 ગુણસ્થાન 14 માર્ગના સ્થાન ઔપાધિક ભાવો છે ને અવલંબીને પ્રવર્તો થવો તે વ્યવહાર નહીં બીજાના ભાવને બીજાનો કહે છે. વ્યવહાર નહીં નો ધર્મ શું? બીજાના ભાવને બીજાનો કહે છે. ઘડો છે માટીમય અને કહે છે ઘીનો ઘડો, આત્મા છે જ્ઞાનમય. વ્યવહાર નહીં શું કહે કે રાગમય આત્મા છે, આત્મા છે સુખમય. વ્યવહાર નહીં કહે છે કે આત્મા દુઃખી થઈ ગયો. બીજાના ભાવને બીજાનો કહે છે, એ દુઃખનો ધર્મ આશ્રવનો છે, એ આશ્રવ નો ઉપચાર જીવ પર કહીને જીવ દુઃખી થઈ ગયો. બીજાના ભાવને બીજાનો કહે છે, આશ્રવના ભાવને જીવનો ભાવ કહે છે. એમ જણાય છે જ્ઞાન અને વ્યવહાર નહીં કહે છે કે નહીં જણાય છે. બીજાના ભાવને બીજાનો કહે છે, માર્મિક વાત છે જરા. વ્યવહાર નહીં કહે છે કે લાકડી જણાય છે, લાકડી નું જ્ઞાન થાય છે કે જ્ઞાન નું જ્ઞાન થાય છે? જો જ્ઞાન નું જ્ઞાન ન થતું હોત તો લાકડી નું પણ જ્ઞાન વ્યવહાર પણ હોઈ શકત નહીં. માટે ઉર્ધ્વપણે તો જ્ઞાન જ જણાય છે દરેકને, પણ વ્યવહાર નહીં કહે છે કે નહીં જણાય છે. આ પ્રત્યક્ષ જણાય છે ને, આ પ્રત્યક્ષ જણાય છે ને, એ ઇન્દ્રિય પ્રત્યક્ષ છે, સાવ વ્યવહારિક પ્રત્યક્ષ છે, આંખે દેખાય છે. અતિ ઇન્દ્રિય જ્ઞાન થી જોવામાં આવે તો જ્ઞાન જણાય છે. આ અરે જ્ઞાન જણાય છે શું? દરેક ને જ્ઞાન જણાય છે. લા લાગે તને તારા જ્ઞાન માં જ્ઞાન જણાય ગયો છે? ના મને જ્ઞાયક નથી જણાતો, મને તો આ ભીંત જણાય છે. શું છું તને? વ્યવહાર ને બીજાના ભાવ ને બીજાનો કહે છે, જણાય છે જ્ઞાન, વ્યવહાર ને કહે છે કે નહીં જણાય છે, એમાં ફસાઈ ગયો. આમાં લખેલું છે જો, બીજાના ભાવ ને બીજાનો કહે છે એક, અને નિશ્ચય નહીં દ્રવ્યના, નિશ્ચય નહીં દ્રવ્યના આશ્રય હોવાથી કેવળ એક. જો એક એક શબ્દ ની કિંમત છે, હું માં અનેક હતું, આમાં એક કેવો ઓનલી માત્ર ફક્ત એક જીવના સ્વાભાવિક ભાવને, ઓમાં શું હતું, જીવના ઔપાધિક ભાવને અવલંબતો તો વ્યવહાર નહીં. થોડો ટાઈમ તો કાઢવો પડશે, પણ એક પંડિતે એમ કહ્યું, એક સમયની કમાઈ અનંત કાળ તક ખાઈ જાય.
બરાબર,
એક સમયની કમાઈ, તમે કશું થયું, એક સમયની કમાઈ અનંત કાળ તક
ખાઈ જાય.
આનંદ આનંદ ને આનંદ વચ્ચે દુઃખ આવે. કેવો એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તો થતો નિશ્ચયની વાત ચાલે છે. હવે આગળ બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો. બંધના પરિણામે જીવનો ભાવ છે એમ કહેતો જ નથી. મોક્ષની પર્યાયને જીવ છે એમ નિશ્ચયને કહેતો જ નથી. રાગ છે એ જે જીવ છે એ નિશ્ચયને નિષેધ કરે છે કે રાગ છે તે જીવ નથી. બીજાના ભાવને બીજાનો નથી કહેતો, એક આગળ નિષેધ કરે છે. છે આમાં શબ્દ નિષેધ કરવાનો ઉદ્દેશ છે કે નહીં? વ્યવહાર નહીં ના વિષય નો તો નિષેધ કરજે એમ આમાં લખેલું છે.
નિષેધ થાય તો જ વ્યવહાર કહેવાય.
હા, તો એ વ્યવહાર છો, પણ જો એને ઉપાદય માને તો થઈ નહીં, તો વ્યવહાર નહીં, વ્યવહાર એ નિશ્ચય થઈ ગયો. વ્યવહાર પોતે નિશ્ચય થઈ ગયો. હા, જો આગળ નિષેધ કરે માટે વર્ણથી માની ને ગુણસ્થાન પર્યંત, ઓલું વર્ણાથી કાઉન્ટ માની ગયું ને હીરાભાઈ, એનો ખુલાસો કરે છે કે વર્ણથી માની ને ગુણસ્થાન પર્યંત જે ભાવો છે તે વ્યવહારથી જીવના છે અને નિશ્ચયથી જીવના નથી, એવું ભગવાન નું શ્યાદવાદ વાળું કથન યોગ્ય છે. વ્યવહાર એ જીવના પરિણામ છે, પણ એ જીવ નથી. જીવના પરિણામો છે, પણ એ જીવ નથી. જીવ એનાથી જુદો રહેલો છે. નિશ્ચય નહીં વળે, શુદ્ધ નહીં જોવામાં આવે તો જીવ પોતાના પરિણામની પરિણામની સાથે પણ એકતા કરતો નથી. એ તો ભિન્ન ભિન્ન આત્મજ્યોતિ રહેલી છે, એને એક વખત અંતરદ્રષ્ટિથી પૂછો યાદ તો તને આત્મદર્શન આપશે. તેમનામાં એક પણ પ્રગટ કરનાર ભૂતાર્થ નૈતિક એક પણ પ્રાપ્ત કરી, જો અભૂતાર્થ નૈતિક નવ તત્વો વ્યવહાર નૈતિક જોવા કહેવામાં આવ્યા હતા, સોનાના નવ ઘાટ થી જોતા નવ ઘાટો છે ખરા, પણ એ નવે ઘાટમાં કે પાંચ તોલાનું સોનું સોનું છે એ તો એક એક રૂપ જ છે, એ નવ રૂપે થતું નથી, એ એક પણ છોડતું નથી ને નવ રૂપે થતું નથી. એમાં ભગવાન આત્મા ક્વચિત ભૂલપાપ રૂપે પ્રણમે છે, ક્વચિત આશ્રવ બંધ રૂપે પ્રણમે છે, ક્વચિત છો સંવર નિદ્રા રૂપે પ્રણમતો દેખાય છે અને ક્વચિત મોક્ષ રૂપે પણ પ્રણમે છે, તો પણ એ પરિણામથી સહિત હોવા છતાં, વ્યવહારને જોવામાં આવે તો એ પરિણામોથી સહિત હોવા છતાં, નિશ્ચય નહીં જોવામાં આવે તો એ પરિણામોથી ફેર ભગવાન આત્મા છે તે ઉપાધિ છે, તેનો આશ્રય કરવા યોગ્ય છે. આશ્રય એકનો ને જ્ઞાન નવનું, આશ્રય એકનો ને જ્ઞાન નવનું. તેમનામાં એક પણ પ્રકરણ ભૂતાર્થ નીતિ એક પણ પ્રાપ્ત કરી, નવ માંથી એક ને ખેંચી લે, નવ માંથી એક ભગવાન આત્માને જુદો તારવી લે થાય, શુદ્ધ નહીં પણ એ થપાયેલા આત્માની અનુભૂતિ, શુદ્ધ નહીં નો વિષય શુદ્ધ આત્મા, પરિણામથી રહિત છે. પરિણામથી સહિત જો માનીશ તો શુદ્ધ નહીં નો વિષય રહેતો નથી, તો અશુદ્ધ નહીં નો વિષય થાય છે. પરિણામ નો આત્મા કરતા છે માનીશ તો શુદ્ધ નહીં નો વિષય રહેતો નથી, અશુદ્ધ નહીં નો વિષય થાય છે. પરિણામ નો કરતા માનીશ તો બે સત નું ખૂન થશે. એક પર્યાય સત અહેતુક છે, એની કરતા બુદ્ધિ રાખી ક્ષણિક પર્યાય સત એને તે ન સ્વીકારી, અને આત્મા કરતા હોવા છતાં આત્માને કરતા માનો એ દ્રવ્ય સત નું ખૂન કર્યું છે. જાણનાર કર્યો કરનાર થઈ જાય છે તો કરે છે. કરવું આત્માના સ્વભાવમાં નથી. જાણવું 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 જાણે સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા છે. હરેક નાયક નો જ્ઞાતા થા ને જ્ઞ સ્નેહનો જ્ઞાતા છું એ છોડી દે બુદ્ધિ, છોડી દે બુદ્ધિ.
શું કીધું? ફરીને
ફરીને હું જ્ઞેયનો જ્ઞાતા છું એવી ભ્રાંતિ અનાદિ કાળથી ચાલુ આવે. આ શબ્દો શાસ્ત્રો માં છે, મારા ઘરના નથી. હા, સત્ય હોય તો કેવા નહી. હું જ્ઞાતા અને છ દ્રવ્ય મારું જ્ઞેય એ છે, ભ્રાંતિ છે. એ જ્ઞેય નો જ્ઞાતા એક ક્ષણ ભાર તો બંધ કર. એક ક્ષણ માટેનું ઇષ્ટ ઉદ્દેશ માં કહે છે, એક ક્ષણ માટે તો ઇન્દ્રિય જ્ઞાન નો વ્યાપાર બંધ કરી દે. કે જે ઇન્દ્રિય જ્ઞાન પરને પ્રસિદ્ધ કરે છે એને તો એક થોડીક વાર તો બંધ કરી ને પછી જો મજા. કે જે જ્ઞેય નો હું જ્ઞાતા નહીં, જ્ઞેય નો હું જ્ઞાતા નહીં, હું તો જ્ઞાયક નો જ્ઞાતા. જ્ઞેય નો જ્ઞાતા પણ એ જ્ઞાન ની પર્યાય નો વ્યવહાર છે, એમાં સાધ્ય ની સિદ્ધિ નહીં થાય. જ્ઞાન ની પર્યાય નો નિશ્ચય તો એ છે કે જ્ઞાયક નો જ્ઞાતા જ્ઞાયક જણાય છે, જાણનાર જણાય છે. એ જ્ઞાન ની પર્યાય ના નિશ્ચય ના પક્ષ માં આવશે તો પક્ષાતિક્રમ થવાનો અવકાશ છે. પણ જ્ઞાન ની પર્યાય ના વ્યવહાર ના પક્ષ માં રહેશે કે પદ નહીં જણાય છે. જ્ઞાન ની પર્યાય નો વ્યવહાર એનો જે પક્ષ એટલે વિખ્યાત છે. પક્ષ છે તે મિથ્યાત છે. પક્ષ છૂટી જાય પછી પોતાના નાયક ને જાણતા પદ ને જણાય તે વ્યવહાર છે. પણ નાયક ને જાણવાનું છોડીને પત્ની ને જાણવા જાય છે એ મોટું અજ્ઞાન છે. હા, એ ઘર નો ચોર ખબર પડતી નથી. જાણવા માં શું બોલ? પરને જાણતા આનંદ કાવ્યો, પરને જાણવું તારો સ્વભાવ છે એમ તને છે ને શલ્ય તો એક દલીલ છે, તર્ક છે. સાંભળ કે પરને જાણતા તને આનંદ આવ્યો. હે ઈશુ, આનંદ તો આવ્યો નહીં. તો પછી પરને જાણવું એ સ્વભાવ છે એમ તું કેમ બોલી રહ્યો છો? અમે કહીએ છીએ કે આત્માને જાણવું એ સ્વભાવ છે. કેમ કે આત્માને જાણતા આનંદ આવે છે, માટે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ આત્માને જાણવાનો છે. અરે, જાણીને બહાર નીકળવાનું પણ નથી, જાણ્યા જ કરવાનું છે. બહાર નીકળીશ તો ચારિત્ર દોષ આવશે, અને જો ઠરી જાય ધારાવાહી તો કેવો જ્ઞાન હશે. પાંચ મિનિટ બાકી છે. અરે, આ ગુરુદેવે તો ન્યાલ કરી ચાખે અને આ ટેપો એમાં મેં તો એમ સાંભળું છું કે આ સમય સારનું છે અહીંયા. પણ ભાઈ એમ કીધું કે પાંચે પરમાગમની ટેપો અહીંયા થવાની છે, મશીન પણ લેવાઈ ગયું, ટેપો પણ ઉતરવાનું ચાલુ છે. અને હા હા, એ ખરેખર તો જ્યાં તે પગડે છે ને ત્યાં ગુરુદેવ ની પધરામણી દાદર માં થઈ ગઈ, સમજો?
બરાબર.
હા, જ્યાં તે ચાલુ થઈ ગુરુદેવ પધાર્યા, ગુરુદેવ સાક્ષાત બોલે છે એવું સાધન કુદરતી રહી ગયું, સાધન રહી ગયું. હા હા, પાછું લખાણ માં તો કોઈ પોતાનું મેળવીને લખે, ફેરફાર કરે. જોકે આમાં અત્યારે ચાલે છે એમાં તો એક તલભાર ફેરફાર છે નહીં, પણ નકર એવી ગડબડ પણ ચાલે. પણ આ ટેપ માં તો કઈ આવે નહીં, ટેપ માં તો કઈ સાક્ષાત બોલે, એક એક ગાથા નો અર્થ કરતા જાય. હા, અદભુત કોઈ આપના ઉપર ઉપકાર કર્યો છે. આ ટેપ રહી ગઈ અને એ સાધન પ્રત્યક્ષ વત છે. ગુરુદેવ પ્રત્યક્ષ નથી, પ્રત્યક્ષ વત છે. રાતના બે વાગે મન છું ટેપ સાંભળવાનું તો સ્વર્ગ માંથી ગુરુદેવ આવે. બીજું રાતના બે વાગે વધારે ઘરમાં વધારે ગુરુદેવ બોલે છે, બીજું કોણ બોલે? ગુરુદેવ ગયા પણ એની વાણી અને વાણી નું વાક્ય બે રહી ગયું.
બરાબર.
ભલે ઓછા હોય ગિરનારા વાક્ય ને, પણ વાણી રહી ગઈ ને વાક્ય પણ રહી ગયું. આ માટે આ તો વડલા નું બી વાયું છે હો ગુરુદેવે, અનેક ગુરુ થશે. અમારા એમ કે ગાંધી ને મેં પૂછ્યું તું જઈ ફોટામાં, એ કહ્યું હવે આ શું? અરે, કે બહુ આનું તો અનેક ગુરુ થશે. આ જે તત્વ નો પ્રચાર અને તત્વ ની જિજ્ઞાસા દિન પ્રતિદિન જીવોની વધતી જશે, ઘણું વધવાનું છે. આગળ જ્યોતિષ ની દ્રષ્ટિએ છે. હા, ને વાત સાચી છે. હું તો હિન્દુસ્તાન માં ફરું છું, હું તો હિન્દુસ્તાનમાં હમણાં હમણાં જાઉં છું ત્યારે મને દેખાય છે કે ઓહો, એ ગુરુદેવની પ્રશંસા, બાળ ગોપાલ સૌ નાનાથી મોટા બધા ગુરુદેવની પ્રશંસા કરે છે. આપણને ગદગદતા આવે, વારે વાર ગુરુદેવ ગામડે ગામડે બધાના આત્માના હૃદયમાં બિરાજમાન થઈ ગયા છે. એ અને તત્વની જિજ્ઞાસા સવારે 5 થી રાતના 11 વાગ્યા સુધી એટલો અભ્યાસ કરે કે થાકે નહીં. એટલે ગુરુદેવ નો આ પ્રતાપ છે ને આ કુદરતી આજે ઓલી આ સ્ટેજ નું અહીંયા છે ને એ બાને આપણે એ નિમિત્તે પ્રાણભાઈ મને કહ્યું તો ને કાગળ લીખો માહિતી સંગે અને આ શું યુવા ફેડરેશન ના પ્રમુખ કોણ છે કે આ ગુરુદેવ ની પ્રભાવ ના કેમ થાય, ગુરુદેવ એ કહેલું તત્વ જગત ના જીવો કેમ વિશેષ વિશેષ પામે એવો પ્રચાર કરવાની હવે જરૂર છે. તો એ ખરેખર તો જ આપણે ગુરુદેવ નો ઉપકાર છે એનું કહેવાય. એનું કહેલું તત્વ બહુ ફેલાય જગતના જેવો પામે પામે. આ વાત બિલકુલ હતી જ નહીં, કઈ આ ભેદ જ્ઞાન ની વાત હતી નહીં. જન્મથી નમોકાર મંત્ર મળ્યો તો પણ ભેદ વિજ્ઞાન નો મંત્ર તો ગુરુદેવ આપ્યો છે. આ નવો મંત્ર છે ભેદ વિજ્ઞાન નો, ભારતમાં હતો જ નહીં, શાસ્ત્રમાં હતું પણ ભેદ વિજ્ઞાન ઉપર કોઈનું જોર નહોતું. જ્ઞાન ભેદ ને રાગ ભેદ, જ્યાં કાન ઉપર વાત ભેદ જ્ઞાન ની આવી ત્યાં સમય તત્સમ લઈને ખિસ્સામાં રકમ લઈને વયોગ્યો પાછો વાળીને જોયું પણ નહીં. સુગારી દી એ તો એના સંયોગ થી નતા આવતા, પણ આ તો કેવા માટે એમ રતન હાથમાં આવે પછી કોણ ઉભોરીએ એમ ચિંતામણી રતન. ઓ સમ્યક દર્શન એટલે ચિંતામણી રતન છે એ ગુરુદેવ, સમ્યક દર્શન ના દાતા એવા પરમ ઉપકારી શ્રી સદગુરુદેવ નો
કરાય
કૌષ્ટિકામાં નિક્ષેપ ની વાત કરતા એને ઉપચાર ઘટના રૂપ જ્ઞાન, એટલે કે ઘટ જ્ઞાન ને જ્ઞાન કેવું તે ઉપચાર છે. ઘટ જ્ઞાન ને જ્ઞાન કેવું તે વાસ્તવિક નથી. એ જ્ઞાન તો આત્માનું છે, એ જ્ઞાન ઘડાનું એવી વાત છે. દરેક ને થાય છે તો આત્માનું જ્ઞાન માને છે કે જ્ઞેયનું જ્ઞાન જો બસ સંસારો મોટી ગયો. રણભાઈ એવી વાત છે, પંદરમી ગાથામાં આ વિશે બહુ સારો લીધો છે. પંદરમી ગાથા કે જ્ઞેય સંબંધેનું જે જ્ઞાન થયું ને એ અજ્ઞાન છે. જ્ઞાકાર જ્ઞાન નો આવિર્ભાવ એ વખતે સામાન્ય જ્ઞાન નો વિરોભાવ. ઘણો જણાય છે મને, ઘણો જણાય છે એ સંસારની ઉત્પત્તિ થઈ ગઈ. અને ઘટ જ્ઞાન ના વખતે મને તો જ્ઞાન જણાય છે, આત્મા જણાય છે, તો મોક્ષ ની ઉત્પત્તિ થઈ ગઈ. અરે ગુરુદેવ તો ઢગલો આપી ગયા છે, આ છ પુસ્તક બાર પડી ગયા, એમાં બધું ઘણું છે. આ અજીવનું જે જ્ઞાન ની પર્યાય જે થઈ અજીવ સંબંધે, અજીવ ના સંબંધ વાળું જ્ઞાન, જ્ઞેય ના સંબંધ વાળું જ્ઞાન, સાકના સંબંધ વાળી ખરક, સાકના સંબંધ વાળી ખરક, તો કે છે કે ખારક નો મૂળ સ્વભાવ સાકના વિવક્ષિત કરીને ભિન્ન જે છે ઈશ્વરમાં નથી રહેતો. એમ જ્ઞેય સંબંધે નું જ્ઞાન અજ્ઞાની જીવ આસ્વાદે છે. જ્ઞેને તો આસ્વાદતો નથી. આ લાકડું છે કે નહીં, આ લાકડાનું મને જ્ઞાન થયું, તો જ્ઞેય સંબંધે નું જે જ્ઞાન એટલે કે અજ્ઞાન, એનો સ્વાદ અજ્ઞાની જીવ લોલુપી જય લુપ્ત લે છે. પણ જ્ઞેયના જ્ઞેયના સહારા વિના, જ્ઞેયની સાપેક્ષતા વિના સીધું આત્મજ્ઞાન એનો અનુભવ અજ્ઞાની જીવ એક સમય કરતો નથી. કસાયથી છૂટું પડવું તો સહેલું છે, પણ જ્ઞેયના જ્ઞાનથી આત્માને જુદો જાણવો બહુ મુશ્કેલ વાત છે. ઘણી મુશ્કેલ ખબર છે અમને શું થાય, પણ કરવું પડશે. ગયા વિના આત્માનો અનુભવ થવાનો નથી, બીજા કોઈ ઉપાય જ નથી. આ એક જ ઉપાય છે, એક હોય ત્રણ કાળમાં પરમાત્મા પરમાર્થ ને તે વ્યવહાર સંબંધ, જ્ઞાન તે આત્મા એવો જે વ્યવહાર એટલો સંબંધ છે. પણ જ્ઞેયનું જ્ઞાન થાય એવો અદભુત વ્યવહાર ખરેખર સંબંધ નથી, એ દૂરવર્તી થઈ ગયો આત્માથી. જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન, જ્ઞેયના લોલુપી જીવો, જ્ઞેય લુપ્ત એ જ્ઞેયની સાપેક્ષતા વાળા જ્ઞાનને, ઇન્દ્રિય જ્ઞાનને, અજ્ઞાનને એ જ્ઞાન માની બેઠો છે, તો એને જ્ઞાનનો સ્વાદ આવતો નથી, પણ અજ્ઞાનનો સ્વાદ આવે છે. જ્ઞેય લુપ્ત કહ્યો એને. શાંતિથી ગુરુદેવ પરમાત્મા હતા, એ વિષય ઘણો ગંભીર છે. ધીરજથી શાંતિથી પોતાનો પક્ષ છોડીને, ભલે હમણાં પક્ષને સમુદ્રમાં ફેંકી ન દે, પણ એક કોર પેટીમાં રાખી ચાળુ મારીને નવી વાત જ્ઞાનીઓ કરે છે, એવી વાત સાંભળવામાં શું વાંધો? જાંગળમાં છે. જો તને આ રીતે અનુભવ થઈ જાય તો ઓલો જે પેટીમાં કેટલું છે દરિયામાં નાખી દેજે, વ્યવહાર ના પક્ષ ને સારા.
પડશે
એ ના કેવું ના પડે, એક એકવાર આત્માને જાણતો કરો છું, પરને હું જાણું છું એ પક્ષ બાજુ છોડી દે. એ જ્ઞાનકાર જ્ઞાન નો આવિર્ભાવ જ્ઞેય સાપેક્ષ જ્ઞાન છે, થાય છે તને આ જ્ઞેય નું જ્ઞાન છું. આ ખાટું છે એવું જ્ઞાન છું, આ મીઠું છે એવું જ્ઞાન છું, આ કાવ આવું છે એવું જ્ઞાન થયું, આ ધોળું છે એવું જ્ઞાન થયું, આ એને જ્ઞાન તો જ્ઞાન જ થાય છે. નિમિત્તના ગમે તેવા પ્રકારો પલટે, જ્ઞાનમાં પ્રકારાંતર થતો નથી, જ્ઞાન ફરતો જ નથી. જ્ઞાન તો એકરૂપ જ્ઞાન નું જ જ્ઞાન ક્યાં કરે છે, જ્ઞેય પલટતા જ્ઞાન પલટતું નથી. હવે ખાટાનું જ્ઞાન થયું, હવે મીઠાનું જ્ઞાન થયું, એમ પ્રભુ સાંભળ કે આ જીવ છે ને, દસ પ્રકારના પ્રાણથી જીવ જીવે, જીવ એ ખરો જીવ નથી, એ અસત્યાર્થ જીવ છે. સાચી સારી ભાષા વિદ્વાન હોય ને, એ બહુ ઊંચી સારી ભાષા વાપરે, એ ગમે. પણ એમ કોઈ કે તત્વવેદી કે દસ પ્રકારના પ્રાણ થી જીવ જીવે, એ ખોટો જીવ છે, જૂઠો જીવ છે, તો એ કડબડાટ થઈ જાય. અજીવ નું જ્ઞાન, અજીવ નું જ્ઞાન તે અજીવ છે, જ્ઞેય નું જ્ઞાન તે જ્ઞેય છે, જ્ઞાયક નું જ્ઞાન તે જ્ઞાન છે. શું કહ્યું? અજીવ નું જ્ઞાન તે અજીવ છે ને, તો જ્ઞેય નું જ્ઞાન તે જ્ઞેય છે, અને આત્મા નું જ્ઞાન તે જ્ઞાન છે. આ તો બધું ગુરુદેવે બહાર પાડેલી વાત છે, પણ મગજમાં ઉતારવી જોઈએ કે અજીવ પછી પુણ્ય પાપ કષાયની મંદતા અને કષાયની તીવ્રતા બે મળીને આશ્રવ અથવા યોગ ભેળવો તો આશ્રવ સંવર કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ પ્રાપ્તિ અનુભૂતિ એમ નામ સંવર, નિર્જરા શુદ્ધિની વૃદ્ધિ એમ નામ નિર્જરા, બંધ રાગની અંદર એકતા બુદ્ધિ કરવી, રાગ ભિન્ન ને જ્ઞાન ભિન્ન હોવા છતાં એને અભિન્ન માનવું એનું નામ બંધ ભાવ બંધ છે, અને મોક્ષ પૂર્ણાનંદની પ્રાપ્તિ એનું નામ મોક્ષ. એ નવ તત્વ પર્યાયરૂપ છે, પરિણામ રૂપ છે, વ્યવહાર નહીં નો વિષય છે, વ્યવહાર નહીં નો વિષય છે ખરો, જાણવા માટે છે, આદરવા માટે નથી. તેમનામાં જો હવે તેમનામાં નવે તત્વોમાં એની મધ્યમાં નવ તત્વની મધ્યમાં ભગવાન આત્મા રહેલો છે, નવ તત્વોની બહાર નથી. દૂધમાં ઘી છે, પાણીમાં તો ઘી નથી, એમ નવ તત્વમાં છુપાયેલી મધ્યમાં ભગવાન આત્મા અન્વય રૂપ રહેલો છે. દસ પ્રકારના પ્રાણ થી જુઓ તો જીવત્વ શક્તિ થી જીવે છે, અને અજીવ નું જ્ઞાન જયારે થાય છે ત્યારે તે આત્મા અતિન્દ્રિય મહાપદાર્થ થી જીવે છે, અને પુણ્ય પાપ ના પરિણામ થાય છે ત્યારે એનાથી ભિન્ન ભગવાન નાયક આત્મા બિરાજમાન છે, એમ આશ્રવ બંધ ના પરિણામ થાય છે ત્યારે એનાથી જુદો નાયક થતો રહેલો છે, એમ સમજરા ને મોક્ષ ના પરિણામ થાય છે એનાથી જુદો અન્વય રૂપ ધ્રુવ સામાન્ય સદર સંકોત્કીર્ણ તેનો તે તેનો તે તેનો તે તેનો તે પરિણામ બદલે, પણ આત્માનો સ્વભાવ બદલતો નથી. પરિણામ બદલતા જો આત્માનો સ્વભાવ બદલી જાય તો કોઈ જીવને સંભેદ દર્શન જ ન થાય. બરાબર, કોઈ જીવને સંભેદ દર્શન. પરિણામ બદલતા આત્મા બદલી જતો હોય તો કોઈ પણ જીવને સમ્યક દર્શન ન થાય, કેમ કે પરિણામ તો ક્ષણિકમાં શુભ અને ક્ષણિકમાં અશુભ. પરિણામ બદલે છે પણ પરિણામની સાથે સાથે સદત રૂપે રહેલો ભગવાન આત્મા બદલતો નથી. બદલવું એનો સ્વભાવ નથી, એ બદલવું એ બીજાનો સ્વભાવ છે, એ પરદ્રવ્ય નો સ્વભાવ છે, એ સ્વદ્રવ્ય નો સ્વભાવ નથી. શુભ અને અશુભ ક્ષણમાં બદલે છે, આત્મા બદલી ગયો કે આત્મા બદલતો નથી, આત્મા તો તેનો તે રહે છે. આશ્રવ બંધ થાય તો એ આત્મા તેનો તે રહે છે, સંવિદ્રાના પરિણામ થાય તો આત્મા બદલી ગયો કે ના, નહીં બદલવાના સ્વભાવ વાળો આત્મા અને પરતવાના બદલવાના સ્વભાવ વાળા પરિણામ, એનાથી આત્મા વિભક્ત છે અને અનંત ગુણ થી અવિભક્ત આત્મા છે. તેમનામાં એક પણ પ્રગટ કરનાર ગુણ પ્રગટ કરે છે, નહીં નહીં ઉદાર્થ નહીં. પરિણામ નું લક્ષ છોડીને ભગવાને કયા છે એ જ્ઞાન માં ક્રમે ક્રમે જાણ્યા છે, પર્યાયો છે. પણ પર્યાય નૈતિક જોવે તો પર્યાય દેખાય છે, અને પર્યાય નૈતિક જોતા પર્યાય દેખાય છે અને દ્રવ્ય સ્વભાવ દેખાતો નથી, એનું નામ અજ્ઞાન ને વિખ્યાત છે. પર્યાય નૈતિક, વ્યવહાર નૈતિક, વર્તમાન નૈતિક, ભેદ નૈતિક જોવામાં આવે તો નવ તત્વો ના ભેદો છે ખરા, પણ જે નૈતિક જોવે છે એ નૈતિક એકલા માત્ર પર્યાય ના પલટવા વાળા ભાવો વિભાવ ભાવ નું જ્ઞાન થઈ જાય છે. જ્ઞાન એટલે એ જ્ઞાન કરવાના બાળા નીચે પણ અજ્ઞાન થઈ જાય છે. નવ તત્વ નું જ્ઞાન તો કરવું કે નહીં, કે નવ તત્વ નું જ્ઞાન, નવ તત્વ નું જ્ઞાન કરવા માટે છે કે નવ તત્વ ના જ્ઞાન નો નિષેધ કરીને જ્ઞાયક ના જ્ઞાન નું કામ છે. કે પર્યાય થી જોતા નો ભેદ છે, પણ ત્યાં એનું લક્ષ્ય બંધ કર્યું, પર્યાય ચક્ષુ સરળતા બંધ કરી તો પર્યાય ઉપર થી લક્ષ છૂટ્યું અને દ્રવ્ય ઉપર લક્ષ આવ્યું. દ્રવ્ય ને પ્રસિદ્ધ કરનાર જે અણુ છે તેને શુદ્ધ નહીં પરમાત્મા કહે છે. એ અનુભવ નું જ્ઞાન છે. શુદ્ધ નહીં એટલે અનુભવ નું જ્ઞાન, સંવેદન જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન. એ અતિન્દ્રિય જ્ઞાન થી હું અનાદિ અનંત એક છું એવી એને પ્રતીતિ થઈ જાય. અનાદિ અનંત હું એક છું, એક હતો ને એક રહીશ. હું નવ તત્વ ના અનેક ભાવ રૂપે ભૂતકાળ માં થયો નતો, વર્તમાન માં થતો નથી ને ભાવિ કાળે પણ થઈશ નહીં. મોક્ષ ની પર્યાય રૂપે હું થવાનો નથી. જુદો આત્મા, વર્તમાન માં જુદો આત્મા ને ભાવિ કાળે જુદો આત્મા, એમ ત્રણ પ્રકાર આત્મા ના નથી. ત્રણેય કાળ આત્મા નો એક પ્રકાર છે. શું કહ્યું? ત્રણેય કાળ આત્મા નો એક જ પ્રકાર છે. શુદ્ધ નૈતિક જોતા ભગવાન આત્મા ભૂતકાળમાં પણ આવો જ હતો, વર્તમાનમાં આવો છો ને ભાવિ કાળે પણ. અનંત અનંત ભાવિનો કાળ આવશે, પણ હું તો અનાદિ અનંત એક રૂપ લેવાનો છું. એમ શુદ્ધ નહીં પડે શુદ્ધાત્મા ની દ્રષ્ટિમાં અનુભવમાં લીધો, પ્રતીતમાં આવી ગયો આત્મા હું એક છું, અખંડ છું. એક પણ પ્રગટ કરનાર ભૂતાર્થ નહીં થી એક પણ પ્રાપ્ત કરી, બે વાર એક પણ કહ્યું અને પછી એના વડે એક પણ પ્રાપ્ત કર્યું, ભૂતાર્થ નહીં વડે એક પણ પ્રાપ્ત થઈ ગયું. પેલા એટલા ભેદ થી વાત કરી કે ભૂતાર્થ નહીં થી પ્રગટ કરવો જેવો એક આત્મા છે, જ્યાં ભૂતાર્થ નહીં પ્રગટ કરી અને એ આત્માને જોયો કે હું એક છું, એમ પ્રગટતા પ્રતિ જ્ઞાન ની આત્મખ્યાતિ થઈ ગઈ કે હું તો અનાદિ અનંત એક છું. અનેક અનેક પણું એ મારી ભ્રમણા હતી. ચાર ગતિ ને 84 લાખ યોની મારામાં નથી. એવું મૂળતા ના ભેદો કે મારના સ્થાન ના ભેદો મારામાં નથી. નવ તત્વ ના ભેદો થી ભિન્ન છું હું તો, અનંત ગુણ થી અભિન્ન અને નવ તત્વ ના પર્યાય નો ભેદ થી હું ભિન્ન આત્મા રહેલો છું, એમ ભાન થઈ જાય છે આત્મા ને. આત્મા એક પણ પ્રાપ્ત કરી શુદ્ધ નહીં પણ એ છપાયેલા. આ ફરી ફરી ને એક લીટી માં અનેક વાત લખે છે કે શુદ્ધ નહીં પણ એ છપાયેલા, એટલે શુદ્ધ નહીં નો જે વિષય છે એવા આત્માની, આ બધી વાત શાસ્ત્ર માં છે. મારા ઘર ની વાત એકાંતે નવ તત્વના ભેદોનો અનુભવ એને કળષ્ટિકા કારે વિખ્યાતો દેવી છે. એને સંવર નિદ્રા પ્રગટ થઈ છે એમ નહીં, પણ એને આગમ દ્વારા સંવર નિદ્રા આવી હોય ને મોક્ષ તત્વ આવું હોય એવો એને વિકલ્પાત્મ જ્ઞાન કરીને એમાં અટકેલો હતો અને ભેદનો જ એકાંત અનુભવ કરતો હતો. એ ભેદો માંથી અભેદ નહોતો કાઢતો અને ભેદમાં અટકેલું જે જ્ઞાન હતું એ જ્ઞાનની અનુભૂતિ અજ્ઞાનમય અનુભૂતિ વિખ્યાત છે. એનું કરવું અજ્ઞાન અને એને જાણવું એ પણ અજ્ઞાન. કરવું છૂટું અને જાણવું છૂટું અને જાણનાર આત્માને જાણ્યો. શુદ્ધ નહીં દ્વારા ત્યારે આત્માનો અનુભવ થયો. હવે આત્માનો અનુભવ થયા પછી શું સ્થિતિ હોય છે એનું વર્ણન હવે કરશે. અજબ ગજબ ની તેર ગાથા છે, 11મી ગાથા અને 12 ગાથા શુદ્ધ પણ થપાયેલા આત્માની અનુભૂતિ, અશુદ્ધ નહીં પણ થપાયેલા જે વ્યવહારિક નવ તત્વો એનો અનુભવ એ વિખ્યાત હતું. હવે નવ તત્વો જે ભેદ અંદર આત્મજ્યોતિ બિરાજમાન છે એની મધ્યમાં છુપાયેલી આત્મજ્યોતિ તેને શુદ્ધ નહીં વળે બહાર કાઢી અને અનુભવમાં આવ્યો કે હું તો અખંડ આનંદ પરમાત્મા એક છું, ચિન્મય છું, તો જ્ઞાન ને આનંદમય છું. મારામાં નવ તત્વોના ભેદો દેખાતા નથી. કરવું ગયો અને એનું જાણવું ગયો છોડીને ભેદ ને એકાંતે જાણે છે. અજ્ઞાન ને વિખ્યાત છે, મહાવિખ્યાત છે. એનું કરવું તો વિખ્યાત છે પણ એનું જાણવામાં રોકાય અજ્ઞાન છે. તો પરને જાણવું એ જાણે છે એ તો મોટું સ્થૂળ મોટું અજ્ઞાન છે. સંતોની વાત, અનુભવીની વાત ખરે ની હો, અજ્ઞાનીને કરવું પડશે, સંતોની વાત પડશે નહીં. શુદ્ધ નહીં પણ છપાયેલા, શુદ્ધ નહીં નો વિષય શુદ્ધાત્મા, શુદ્ધ નહીં નો વિષય તેની પ્રાપ્તિ હોય છે. હવે જે આત્માનો અનુભવ થયો તે અનુભૂતિ થી આત્મા સ્વતંત્રી અભેદ રહે અભેદ પણ છે, અભેદ રહે અભેદ પણ છે એવું એને જ્ઞાન થયું. તેનું નામ વ્યવહાર નું જ્ઞાન, પર્યાય થી રહીત નું જ્ઞાન તે નિશ્ચય અને અનુભૂતિ થી હું સહિત છું અને અનુભૂતિ તે જ આત્મા છે એવું જે જ્ઞાન થયું તેનું નામ વ્યવહાર છે. અહીંયા શુભ ભાવ ને વ્યવહાર નથી કહો, અહીંયા અનુભૂતિ થી અભેદ અનન્ય પણ થયું તેને વ્યવહાર નહીં નો વિષય કહેવામાં આ અધ્યાત્મ ના વ્યવહાર ની વાત છે. આત્માની અનુભૂતિ કાલે યાદ કરજો, ભેષણ આચાર્ય ભગવાન અનુભવ કરવા કાલે મને યાદ હતું, આ જવાના યાદ થાય આ વિશે બહુ સારો એવો ચોક્કસ તેમ મને ગાથામાં ભેષણ આચાર્ય ભગવાન બાળક પણ સમજી જાય. આત્માની અનુભૂતિ, આત્માની અનુભૂતિ થઈ ને કે નવ તત્વની અનુભૂતિ થઈ. નવ તત્વ તો અશુદ્ધ નહીં નો વિષય છે, વ્યવહાર નહીં નો વિષય છે. હું છા પ્રકારની વાત છે. 45 મિનિટ આ વ્યાખ્યાન આવ્યું હતું, નિયમ સારો કહો ચાલો જયારે ગુરુદેવ નો. આહા, શુદ્ધ નહીં એક જ છે, બીજી નય જ નથી. કેમ કે અંતર્મુખ થઈને ભગવાન આત્માને જ્યાં જ્ઞાન ભાળે જોવે છે અનુભવે છે
આત્મા તો અનાદિ અનંત એક રૂપ છે. તો એક ને પ્રસિદ્ધ કરનાર ને પણ એક જ હોય. એનામાં બે પણ હોય તો બે નહીં હોય, પણ એનામાં તો અનાદિ અનંત એક પણ છે. આ શુદ્ધ દેહના વિષયની મુખ્યતા વાત ચાલે છે. પ્રમાણ થી ન જો અટાણે નહીં થી જો પ્રમાણ ને આદર કરશે તો આ વાત નહીં સમજા કે ભગવાને બે નહીં કહી છે. બે નહીં નો વિષય દ્રવ્ય પર્યાય પણ છે. આ એનો વ્યવહારનો પક્ષ એની ઈ તરફ ખેંચી જાય છે. જયારે શુદ્ધ દેહની વાત ચાલતી હોય ને ત્યારે દ્રવ્ય પર્યાય સ્વરૂપ કરતું છે. ભગવાને બે નહીં કહી છે, બી નહીં આશ્રિત વાણી છે. આ જ્ઞાનો જ્ઞાન પરમાત્મા ની વાત હું તને કહું છું, સાંભળ. અનુભવ કરીને પ્રમાણ કરજે, ના પાડીશમાં અનુભવ ન થાય તો આમ તો કરિશ્મા અને અનુભવ પેલા આમ પણ કરિશ્મા, પણ વિચાર કોટી માં તો રાજે. શુદ્ધ નહીં પણ એ થપાયેલા આત્માની શુદ્ધાત્માની અનુભૂતિ, એ અનુભવ થયો આત્માનો કે જેનું લક્ષણ આત્મખ્યાતિ આત્મપ્રતિની છે તેની પ્રાપ્તિ હોય છે. આવા આત્માની પ્રાપ્તિ આત્માને થાય છે. હવે જયારે શુદ્ધાત્માની પ્રાપ્તિ પ્રસિદ્ધિ થઈ ગઈ પછી પરિણામો છે કે